લાલાને કે છે આ બધો ખેલ હું આદરો છે. આ ગોકુલની બધી જ નારીઓ કહે છે કે લાલો તમારો ચોર છે, ચોર છે, હું માનતી નહોતી પણ આજ ખબર પડી. લાલો તો રડવા માંડ્યો અને નાટક આદર, મામા બીજા તો ચોર કે તું ચોર કે છો, મેં ચોરી કરી છે. શાની ચોરી કરી? માખણની તો એમ મન મેં ચોરી કરી, મને માખણ તો દીઠું ગમતું નથી, હામો જવું તો ઉપકા આવે છે, 500 ગ્રામ ખાઈ ગયા પછી કહ્યું હામો જવું તો ઉપકા આવે છે. યશોદા કે રાખ રાખ તારા ઢોંગ બધા બંધ કરી, મને ખબર છે તને કેવા ઉપકા આવે છે. અત્યારે હાથ કેવો માખણ વાળા છે? લાલો કે માં હાથ માખણ વાળા છે એનો મતલબ એવો નથી કઈ કે મેં માખણ ખાધું છે, હાથ તો માખણ એવા એટલા માટે થયા છે. અમે જયારે અહીંયા ઘરની અંદર આવ્યા તારી બધી ગોળીઓ ખુલ્લી પડી હતી, ગોળીઓ ખુલ્લી પડી હતી એટલે ગોળીઓને ઢાંકવા ગયા, એને ઢાંકણ ઢાંકવા ગયા અને ગોળીઓને જયારે ઢાંકણ ઢાંક્યા ત્યારે એમાં ગોળીઓને કાંઠે જે માખણ ચોટી હાથે અડી ગયું, એનો મતલબ એમ નથી કઈ માખણ ખાધું. યશોદાજી કે લાલા હાથે કદાચ માખણ અડી ગયું હોય પણ હોઠે છોટ્યું એનું કેમ થાય? લાલો બહુ તૈયાર. યશોદાને કે માં ઓઠે માખણ જોઈતું એનો મતલબ એવો નથી થતો કે મેં માખણ ખાધું. સાંભળ, ઓઠે એટલા માટે માખણ ચોટ્યું છે, અમે જયારે ઘરની અંદર આવ્યા ને ત્યારે ગોળીઓ ખુલી હતી અને ગોળીઓની ઉપર માખીઓ બહુ બેઠી હતી, અમે જયારે ઢાંકીને ત્યારે માખીઓ બધી ઉડી, એના ટાંગા ની અંદર માખણ ભરાઈ ગયું, ઉડી ઉડી મારા મોઢે બેઠી કે એટલે ઓઠે માખણ ચોટ્યું, બાકી મેં કઈ ખાધું નથી. યશોદાએ બહુ પ્રયાસ કર્યો પણ લાલો પકડાણો નથી, આખી કફલમ કફલમ કરતા આ મિત્રોની સાથે લાલો ત્યાંથી ગાયબ, યશોદાના હાથમાં ન આવ્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિત, લાલો ને મિત્રો દોડ્યા જતા હતા, એમાં માધવી નામની ગોપી નીકળી. બીજી ગોપીને એમ કહેતી હતી કે બોલો યશોદાન લાલો છે ને બધાને હેરાન કરે પણ મારી ઘેરો ભૂલો ન પડ્યો, એ મને ઓળખે, આપણું નામ ન લે. અને લાલો સાંભળી ગયો. લાલાના મનમાં એમ થયું આ માધવીને દર્દ લાગુ પડ્યું છે, ઓપરેશન મારે કરવું પડશે, કારણ કે મારા જેવા સિવાય કોઈ બીજો સર્જન નથી, હું એક સર્જન છું જેના ભલભલાનું ઓપરેશન કરી નાખો, એમ ભલભલાનો રોગ કાઢી નાખો. મનોમય સંકલ્પ કર્યો કે આવતીકાલે માધવીનું ઓપરેશન કરવું છે, અહમનું ઓપરેશન. ભગવાન અહમનું ઓપરેશન કરે છે, ભગવાનના સંત અહમનું ઓપરેશન કરે છે, ભગવાનના સાધુ અને ભગવાન એ ડોક્ટર તુલ્ય છે. ડોક્ટરો દેહના રોગ ટાળે છે, ભગવાન અને ભગવાનના સંત જીવાત્માના રોગ ટાળે છે. લાલાએ મનમાં વિચાર કર્યો મારે આના અહમનું ઓપરેશન કરવું પડશે. અને બીજે દિવસે સવારના પોરમાં લાલો માધવીની ઘેરે પહોંચ્યો. માધવી આમ રોટલા પકાવવાની તૈયારી કરતી હતી, અંગૂઠી પહેરેલી, મનમાં એમ થયું જો રોટલો બનાવીશ, રોટલી બનાવીશ તો આ અંગૂઠીમાં લોટ ઘરી જશે, મારી અંગૂઠી બગડી જશે. આ વિચાર કે અંગૂઠીને કાઢીને ડાબલી મૂકીને પછી રોટલા કરવા બેસી ગયો. લાલો જોઈ ગયો, એટલે રોટલા બનાવવા જયારે આમ ગુલતાન બની ને ત્યારે લાલો ધીમે ધીમે કરતો પેલી ડાબલી પાસે ગયો, ડાબલીને ખોલી અંદરથી વીટી કાઢી લીધી અંગૂઠી, પણ વીટી જ્યાં કાઢીને તો લાલાની દ્રષ્ટિ દિવાલ ઉપર પડી, દિવાલ ઉપર આવો મોટો ટહેકાયો વીછી હતો. લાલા એમ ધરાક ડાબલી અડાડીને અંદર પીડ્યો, ઉપરથી ઢાંકી દીધી, ઢાંકણું પેક કરીને ગાયબ. આ બધું રસોઈ તૈયાર થઈ અને માધવીના મનમાં એમ થયું કે લાવ્યો પેલી અંગૂઠી પહેરીને પછી પાણી ભરવા જાઓ. અંગૂઠી પહેરવા માટે પેલી ડાબલી પાસે આવી, ધ્યાન બીજે ડાબલી ખોલી અને સીધો અંદર હાથ નાખ્યો, ઓલો કાકો ખીજાને બેઠેલો, અંદર હાથ નાખ્યો ને ટહ કર્યો, ઓય બાપરે, ત્યાંથી ભાગી એની આવું દોડતી દોડતી શું થયું, અરે વીછી કરીડો, પણ ક્યાંથી? તો કે ડાબલીમાંથી, પણ તારા બાપનું ડાબલી હું ડાક્યું તું, તો કે અંદર વીટી મૂકી હતી લેવા ગઈ હતી, વીટીનો વીછી થઈ ગયો, તો કે હા, પણ વીટીનો તો કે વીછી થતા હશે, તો કે આમ થાય નહીં, પણ ઓલો નંદનો લાલો એને કરતા આવડે છે, એને જરૂર આ વીટીનો વીછી કરી દીધો, એના જ કામ છે. અને ક્રોધાયમાન બનતી ધુવા પુવા થતી યશોદા પાંચ બહુ ઉપડે, પણ માધવી પગે ની પેલા તો લાલાએ જઈને કેસ નોંધાવી દીધો હતો, અને ભાઈ પેલો કેસ નોંધાવે એનો વિજય થાય, અગાઉ જઈને કેસ નોંધાવી દીધો, માં યશોદાની પાસે જઈને રોવા મળ્યો. એવું નાટક કરે, મીડો રડવા, માં માં મને બહુ બીક લાગે. તો કે શેની બીક લાગે? તો કઈ આ શહેરમાં એક માધવી નામની ગોપી છે ને, હાવ ગાંડી થઈ ગઈ, એ કોઈ આટો જ નથી. જયારે અહીંયાથી નીકળે ને ત્યારે ગાળું જ દેતી હોય મને. હમણાં નીકળી કે ગાળું દેતી જતી હતી. મેં એમ કીધું, માધવી મને ગાળ ન દઈશ તો લાફો મારી દીધો. કે મેં કીધું, તમે હું કામ મારશો? તો મારા બાબા હમી મૂકી મોટી ગાળો દેવા. મેં કીધું, સંભાળીને બોલ માધવી. તો કે હમણાં તારી માપા આવું, તને માર ખવડાવું. મામા મને બહુ બીક લાગે. યશોદા કે એક કામ કરતું, ઘરમાં જતો રહે, હું સંભાળી લઈશ. લાલોજા ઘરમાં ગયો ત્યાં માધવી આવી છે. માં યશોદાની પાસે આવીને કહે છે, સુન માં જશોદા ગોરી તોરે લાલ અંગૂઠી ચોરી. એ યશોદા આંબળ, અત્યાર સુધી તો તારો લાલો માખણની ચોરી કરતો હતો. મેં તને કેટલી વાર કીધું પણ તું માની જ નહીં. માખણની ચોરી પડતી મૂકી હવે તો ઘરેણાની ચોરી કરવા મળ્યો. સુન માધ જશોદા ગોરી તોરે લાલ અંગૂઠી ચોરી, અપને ઘર મે કરત રસોઈ, કહા જાનું નજર ચુરાઈ મોરી, તોરે લાલ અંગૂઠી ચોરી. એમાં હું રસોઈ બનાવતી, મને ખબર ન પડી ક્યારે ઘરમાં ગરી ગયો અને મારી અંગૂઠી ચોરી નીકળી ગયો. અને એ જ વખતે લાલો ઘરમાંથી બહાર આવ્યો છે અને માં યશોદાને ભેટી પડીને કહે છે, મૈયા માન મેં નહીં લી હે અંગૂઠી, એ તો જૂઠું જૂઠું કહતી હે ગોરી, મૈયા મેં નહીં લી હે અંગૂઠી. મામા મેં અંગૂઠી નથી લીધી, આ તો ખોટું ખોટું કહે છે. અને આમ જ્યાં લાલો કહે ત્યાં માધવીના બે છોકરા આવ્યા રડતા રડતા. નાનો છોકરો કે, મામા સાંભળ. લાલાએ એના માધવીના બે છોકરાના રૂપ લીધા. મામા સાંભળ, તે મોટાભાઈને અંગૂઠી આપી દીધી, મને આપી. એ અંગૂઠી મને આપ તો જ આ, ને તો ના, ને તો અન કે જળકાય ન લો. તો મોટો કે, માં છે તે મારી પાસેથી લીધી ને, તો હું એમ કે પાણી કાંઈ નહીં લઉં. અને બે છોકરા રડતા જોતાની સાથે લાલાએ કીધું, માં સાંભળ્યું, જોયું, અંગૂઠી એના છોકરાને આપીશ, કે નામ તારા છોકરાને લઈશ. આવી આવી ગોપીઓ ભેળા થઈને તારા લાલાનું નામ બગાડી નાખ્યું, માખણ ચોર કાઢ્યું. એ તો તું ભોળી, બાકી બીજી માં હોય ને તો વારો કાઢી નાખે. બોલતા ઘરમે થાંભેલું લઈ આવ્યો, એટલે માનો ભૂકો કાઢી નાખ્યો, ફરી વાર કોઈ ઘેરે ન આવે. અને માં યશોદાએ હાંભેલું લીધું ને માધવી ભાગ્યો, ફેકડા મારતી ગઈ. ઘર બહાર નીકળીને ત્યાં લાલો ન્યા હમ બોલ્યો, કેમ માધવી, મજા આવી ગઈ ને? કે જલસો પડ્યો ને, આવું જ ફરિયાદ કરવા? માધવી કે, જિંદગીમાં ભૂલી ન પડું તારી, કીધા ભૂલમાં અવાઈ ગયું. સુખદેવજી મહારાજ કે, પરીક્ષિત, લાલો અને માધવીનો વિશે સંવાદ જ્યાં થઈ રહ્યો છે ત્યાં પ્રભાવતી નામની ગોપી નીકળે. માધવીને કે છે, હું લાલો કહેતો હતો, ભાઈ જવા દે, કીધા જેવું નથી. એ ઘરનું ઘરનું છે તો ક્યાં તો ખરી. અરે હેરાન કીધી તો બધી વાત કરી. પ્રભાવતી કહે, માધી તું ભોળી એટલે પછી મારી ઘેર આવે ને, એની પાછળ ફરિયાદ લઈને ન જાય ને, કાંડો પકડીને પગી જવાય યશોદા પાસે. યશોદા જાણતી જાય ને, લાલો જાણતો જાય. અને એ શબ્દ લાલો સાંભળી ગયો. લાલાના મનમાંથી એકનું જે ઓપરેશન નીકળ્યું ત્યાં બીજી દર્દ લાગુ પડ્યું. અને ઓલી દર્દ નાનું હતું, આનંદ મારું કાંડું પકડાઈ દેવાનું સુધીનું દરજ છે, માટે અહીંયા તો જાજા સર્જન જો એકથી નહીં હરખું આવે. નિર્ધાર કર્યો, આવતીકાલે પ્રભાવતીને ઘેરે જવું છે. પણ ભક્તજન, આ બધી કથા શ્રીમદ ભાગવતે નથી લખી, માધવી પ્રભાવતીની કથા બ્રહ્મ સંહિતાની અંદર લખવામાં આવેલી છે. નત્ર ક્યારેક ભાગવતજી વાંચતા છે ત્યારે તમને શંકા જશે કે આવું તો કાંઈ ભાગવતમાં નહોતું. બ્રહ્મ સંહિતામાં અદભુતાનું વર્ણન છે. પ્રભાવતીને જયારે અભિમાન આવ્યું છે ત્યારે લાલાએ નિર્ધાર કર્યો છે કે આવતીકાલે પ્રભાવતીને ઘરે પહોંચવું છે. છૂપી સાયડી ગોઠી, ખબર પડી 9 વાગ્યે પ્રભાવતી પાણી ભરવા જાય છે. મિત્રોએ બધા નિર્ધાર કર્યો 9 વાગ્યે આપણે પ્રવેશ કરવો ઘરની અંદર. અને બરાબર 9 વાગ્યા અને બધી સહેલીઓ અને પ્રભાવતી પાણી ભરવા જયારે ગઈ છે ત્યારે લાલો અને લાલાના મિત્રોએ ઘરની અંદર પ્રવેશ કર્યો. માખણ ખાવા હાટું, દહીં ખાવા હાટું અંદર પ્રવેશ તો કર્યો પણ પ્રભાવતી બહુ હોશિયાર છે. માખણ દહીં દૂધ કાંઈ હેઠું નથી રહેવા દીધું, બધું શેખ ઉપર માળિયા ઉપર સિક્કા મૂકી દીધું, ઊંચા સિક્કા. અંદર આવીને જોયું, કશું ન મળે. મિત્રો કે, લાલા બધું ગયું ક્યાં? લાલો કે, ખબર નહીં પડતા ને મૂક્યું છે ક્યાં? એક મિત્રોને જાણ ગયો ઉપર ટીંગાય, લાલો કે હા છેદ ખરું લે, પેલા આ બધું લેશું કેમ, આ બધું લેશું કેમ. એક કામ કરો, આપણી લાકડીઓ તો છે નીચે ઠેબા મારો ને દૂધની દહીંની ભરેલી હશે બધી કુવડીઓ તૂટી જશે, અને પછી સીધા આમ ડાયરેક્ટ છેડા વળગાડી દેવા કે ઠેબુ મારે નીચે ડબલી તૂટે દૂધનો દહીંનો દડડો થાય, મિત્રો સીધા મોઢા વળગાડે. એમ કરતા કરતા એક નાનો મિત્ર હતો, એને મારા દહીં ભાવે ને દૂધે ભાવે ને. લાલન કે લાલા મને માખણ સિવાય કઈ ભાવતું નથી. લાલાન મનમાં થયો એક ભૂખ્યો રે બરાબર ન કહેવાય, માખણ ને ઠેબુ તો માર્યું પણ એ તો જામલ હોય, એટલું કઈ દરડો થયો નહી. મિત્રો લાલો કહે છે કે મિત્રો આ એક ભૂખ્યો રે વ્યાજબી ન કહેવાય, ન્યાય તો બધાનો મળો. એક કામ કરો, આપણી શીકામાંથી માખણ લઈ લઈ. મિત્રો કેમ લાલા કેટલું ઊંચું છે, 15 ફૂટ ઊંચું શીકું, ત્યાંથી માખણ લેવાય કેમ, તો બધું મને આવડે. ચાર મિત્રો કે નીચે બે હો, ચાર નીચે બે તારે, એના ઉપર ત્રણ, એના ઉપર બે, ને એના ઉપર લાલો ચડ્યો, અને બે હાથે કઈ શીકું પકડે અંદરથી જ્યાં પેલું માખણનું દોણું કાઢવા ગયો ત્યાં પ્રભાવતી આવી. પ્રભાવતી ને જોતાની સાથે જ મિત્રો કીધું લાલા મરી ગયા, દોડજે. પ્રભાવતી આવી અને પ્રભાવતી આવતાની સાથે લાલો તો એટલો ઉતરતો ઉતરેલો, નીચેના ચાર ભાગ્યા. નીચેના ચાર ભાગ ઉપલાવીને પછી શું થાય કહોજી, લોકો ભાઈ બધા પીડ્યા, બધા પીડ્યા, પણ લાલો નો પીડ્યો. લાલો છે કે ટીંગાઈ ગયો, હોશિયાર બહુ ને. લાલો ટીંગાઈ ગયો પણ પ્રભાવતી લાલન પકડી પડ્યા, લાલો પકડાઈ ગયો. મિત્રો બધા બોલે પ્રભાવતી અમારે મિત્રો કો છોડ દીજે, મિત્રો કો છોડ દીજે, લાલા કો છોડ દીજે. પ્રભાવતી બોલે છોડે બીજા. કેટલાય દાડાથી એની માં યશોદા કહેતી હતી એકવાર કાંડું પકડાઈ દો, એકવાર કાંડું પકડાઈ દો. આને તો ગોકુલની એક એક સ્ત્રીઓને એક એક ગોપીઓને હેરાન હેરાન કરી દીધી છે. આજ તો યશોદાની પાસે જાવ અને હાથો હાથ અપોસ ખબર પડે યશોદાને કેવો કેનો લાલો ડાયો છે. ઈ તે ડાયમાનો થઈ ગયો, પકડાતો જ નથી કોઈ દાડો કે આજ માણ પકડાવણો. મિત્રો રોવા લાગ્યા છે પણ પ્રભાવતી મુક્તિ નથી. લાલાએ મનમાં વિચાર કર્યો આજ ભૂકા નીકળી જવાના, માખણ તો બહુ ખાધું, આજ મીઠી પાક ખાવાનો વારો આવ્યો. આ પ્રભાવતી મૂકશે નહીં. કાંડું બરોબર કસકસાઈને પકડ્યું. હાલમાં યશોદામાં ઢવળ તો ઉપાડે લાલાને. લાલો રોવે, પ્રભાવતી મુજે છોડ દીજે, પ્રભાવતી મુજે છોડ દીજે. પ્રભાવતી કે છોડે બીજા કે હાલ તો તારા ભોગા કાઢી નાખું. બધી ગોપીઓ ત્યાં રોવડાવી છે, તને રોતા જોવો છે. લાલા કે અત્યારે રોય લો, તું કે તને નાટક બહુ આવડે, એમ ખોટે ખોટો એમ થ્રુ માર ખવડે રોવડાવો છે. અને એમ કરતા કરતા આગળ વધ્યા. આગળ વધતા વધતા બાબા નંદનું ઘર નજીક આવ્યું, એક પાતળી ગલી આવી. ગલીની અંદર પ્રભાવતી લાલો બંને ચાલ્યા જતા, ત્યાં પ્રભાવતીની કૃષ્ણા માથા મારતી છે ને એનો હાહરો આમે મળ્યો. લાજ કાઢે છે છૂટકો નહી. લાજ કાઢવા માટે લાલાને કાંડું મુકડીને આમ ઘૂંઘટો તાણ્યો અને પરસ તરત આમ કાંડું પકડ્યું. પણ હાથ જ્યાં મૂક્યો તો લાલાએ પોતાના છોડાઈ દે ને છોકરાને પકડાઈ દીધો. અને ઓલી તમ ઘૂંઘટો તાણે બીજું કશું જોયું નહીં. આને ક્રોધ માં પાગલ બનેલી ખીજાતી ખીજાતી માં યશોદાને ગરબા જ ઉપડી. એ પેલા લાલો પહોંચી ગયો. માને કહે છે માં માં સાંભળ, ઓલી માધવી નથી એકાદો હતો કે બીજી એવી જ પ્રભાવતી છે આ શહેરમાં કે આ નગરમાં, બિલકુલ આટો નથી કે. અને તો એવું બોલે આપણી ત્યાં સાંભળ્યો ન જાય. માં તો એની પાસે એક વાર જો ઉભી રહ્યો હો અને એની વાણી જો સાંભળ ને તો તારથી ન સંભળાય. એ તો હું એવો ડાયો તો સહન કરું, બાકી બીજો સહન એ ન કરે. તારી હામી ગાળો દે, મારા બાબા હામી ગાળો દે, અને મને તો કોઈ હારા વચને બોલાયો જ નથી. અને હમણાં અમે ખાલી રમતા હતા ત્યાંથી નીકળી બે લાફા માર્યા મને, અને મેં એને બોલાવી નહોતી. અને તો એવી ગાળો દેતી, એવી ગાળો દેતી. મેં ખાલી એટલું જ કીધું મારી માં યશોદાનું કહી દઈશ, તો કે આવું યશોદાની પાસે તને માર ખવડાવું. હમણાં માં આવશે મને માર મરાવશે, મને માર ખવડાવશે. બોલતો રોવા માંડ્યો. યશોદા કે તું ચિંતા નહીં કર, ઘરમાં જા. લાલો ઘરમાં ગયો, પ્રભાવતીએ પ્રવેશ કર્યો, ગુહા પુવા થતી. યશોદાજીને કહે, યશોદા આંબળો, કે દાડાને કહેતા હતા મારો લાલો તો ડાયો છે, મારો લાલો તો ડાયો છે, તેમ બધી ખોટી છો, જો તારા લાલાને આજ પકડીને તારી પાસે હાજર કર્યો, આજે મારું માખણ ચોરવા આવ્યો હતો. બોલતા લાલાનો કર્યો ઘા. ત્યારે માં યશોદા કે, પણ પ્રભાવતી જરાક તારી આંખ તો ખોલે, કોનો લાલો છે, મારો છે કે તારો છે? પ્રભાવતી જે ઘૂંઘટો ખોલે ખબર પડી પોતાનો લાલો. પ્રભાવતી કે, માં યશોદા માનિયા નો માય, કાંડું પકડીને ત્યારે તો તારા લાલાનું દીધું. બોલો, રસ્તામાં હાહરો હામે મળ્યો ને, એમાં કઈ ગોટાળો થઈ ગયો કે? અને ત્યાં લાલો હાંભેલું ઉભું, હાથમાં રાખીને ઉભો હતો, નીકળ્યો બહાર. માં યશોદાને માં બુકા કાઢ નાખતો, હાંભેલું જોતાની સાથે પ્રભાવતી ભાગી નથી, ગેટની બહાર નીકળે, લાલો હામે મળ્યો. લાલો કે, કેમ પ્રભાવતી લામો પડી ગયો ને? ક્યાં ક્યારે કોઈ દી ભૂલી પડીશ? ભાઈ સાહેબ જીમ કેમ ન પડો? લાલો કે, હાંભળ, તારે પડવું તો પડજે, આ વખતે તારા પર હેમ ખાધી છે અને તારા છોકરાનું કાંડું પણ પકડાયું, પણ હવે ફરી વાર જો ભૂલી પડી મારી ઘેરે, મારી ફરિયાદ કરવા, તારા ધણીનું કાંડું પકડાઈ દઈશ કે? પ્રભાવતી કે, ભાઈ સાહેબ જિંદગી ભૂલી ન પડો. સુખદેવજી મહારાજ કે, પરીક્ષિત આવે અનેક વિધિ લીલાઓ કરી લાલો આજ ગોપીઓને શું ખાતી રહ્યો છે? સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. માં યશોદાના મનમાં એમ થાય, મારી ઘેર 999 ગાયો અધ્યાનું દૂજે, તેમ છતાંય મારા ઘરનું માખણ લાલો ન ખાય અને ગોપીઓને ત્યાંથી ચોરી ચોરીને ખાય, એનું કારણ શું? મને કઈ કારણ સમજાતું નથી. બહુ જયારે વિચાર કર્યો ત્યારે માં યશોદાની ખ્યાલ આવ્યો છે કે મારા ઘરનું માખણ લાલો નથી ખાતો, એનું કારણ એ છે મારી ઘરે જે કાંઈ માખણ તૈયાર થાય છે નોકરો તૈયાર કરે છે અને ગોપીઓ પોતાની જાતે માખણ તૈયાર કરે છે, માટે લાલો મારા હાથનું માખણ નથી ખાતો અને ગોપીઓના હાથનું માખણ ખાય છે. મનોમે વિચાર કર્યો કે આવતીકાલે મારે જાતે નાય ધોઈને તૈયાર થઈને માખણ બનાવવું છે, લાલાને જમાડવો છે. લાલો કાયમ 6 વાગે જાગે છે, માં યશોદા 4:30 વાગે જાગે. 4:30 વાગે જાગી નાય ધોઈને તૈયાર થાય અને જ્યાં હજુ તો ગોળીની અંદર દહીં નાખે, લાલો કાયમ 6 વાગે જાગે, પણ આજ પોતે પણ 4:45 વાગે જાગી ગયો. સુખદેવજી મહારાજ કે, પરીક્ષિત, જીવાત્મા જ્યારે પરમાત્માને અર્થે થોડોક જાગ્રત બને છે, ભગવાન તો જાગેલા જ બેઠા છે. યશોદાએ થોડીક તૈયારી બતાવી, આજે નાય ધોન લાલા માટે માખણ તૈયાર કરું, તો વહેલો જાગી ગયો છે. ભગવાન તો દયાળો છે, આપણું શ્રેય કરવા જ બેઠા છીએ. આપણે એક વેદ જો નમીએ તો ભગવાન એક હાથ નમવા તૈયાર છે. પણ આપણું એવું જ હોય, લો આપણે પધરામણ જાય ને પછી પૂછીએ, ભગત કાંઈ વ્યસન છે? પૂછતા હોય ને એ પેલા કહેવા મળે, સ્વામી વ્યસનની મૂકવાની વાત નહીં કરતા, બાકી તમે જે કહ્યું મંજૂર, થી બીજું હું અમર કરવું કહો, તમારે પૂજા કરી થાય, વ્યસન નહીં. તૈયારી ક્યાં આપણી? આપણે આમ ગ્રાહક બોલવા જઈએ તો શું કે, સ્વામી મંદિરે જવાનું નહીં કહેતા, બાકી જે કહ્યું મંજૂર, તેને ક્યાં જવાનું કહ્યું આપણે કહો, મંદિરે જવાનું કેવું? ત્યારે આપણે પરમાત્માને રાજી કરવાનો ખપ નથી જાય. ભગવાનને જો વાહલા થવું હોય તો નિર્દોષ થવું પડશે, નિર્દોષ. તમે કલ્પના કરો, વેશની પ્રભુને વાલો હશે કે નિર્વેશની, એ તમારું જીવન કબૂલ કરે. તમારે બે દીકરા હોય, દાખલ કરી બે દીકરા, પોતાને જ બે દીકરા, પોતે ભલે સિગારેટ પીતો હોય, તમાકુ ખાતો હોય, પણ પોતાના બે દીકરા, એક બિલકુલ નિર્વેશની હોય અને બીજો દીકરો પોતે જે વેસન રાખતો એ જ રાખતો હોય, તો પણ એની અમી દ્રષ્ટિ નિર્વેશની પુત્ર ઉપર જ રહેશે, એ નિર્વેશની પુત્ર જ વાલો લાગશે. એ વાત એમ બતાવે છે કે નિર્દોષ વ્યક્તિ પોતાને જો પસંદ આવતી હોય તો ભગવાનને તો આવે જ, એમાં શંકાને સ્થાન નથી. સમજાય છે? પોતાને જો વેશની વ્યક્તિ ન ગમતી હોય તો ભગવાનને કેમ ગમે? પોતે વ્યસન રાખે છે તો નથી ગમતી, તો પછી ભગવાનને કેમ ગમે? ભગવાનના ભક્તો માટે નિર્વેશની બને નિર્વેશની. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતો દ્વારા ગામડે ગામડે સંતોને ફેરવી ફેરવી લોકો નિર્વેશની બનાવ્યા છે, વહેમમાંથી બહાર કાઢ્યા છે, અંધશ્રદ્ધામાંથી બહાર કાઢ્યા છે. દુનિયામાં નતર લોકો અંધશ્રદ્ધામાં, વ્યસનમાં, વહેમમાં એવા ડૂબી જાય, એવા ડૂબી જાય, આખી જિંદગી એમને એમાં પૂરી થાય. આજે અમે પધરામણી ગયા હતા ઘણા ઘેર, પણ મહારાજની ઈચ્છા થાય એટલા બધા સરસ કરવા આવ્યા. કોઈ ઘેરે થોડું ઘણું વ્યસન હતું, બાકી લગભગ ઘેરે કોઈ વ્યસન જ નહીં. અમને બહુ આનંદ થયો. નાના બાળકથી લઈને વડીલી સુધી એમ પૂછીએ, દાદા કઈ વ્યસન? સ્વામી, ભગવાન સ્વામિનારાયણ આશ્રિત છે કે વ્યસન શેનું હોય? સાંભળીને આનંદ થાય. એક વાત તો બહુ સ્પષ્ટ કહીશ, પ્રજાપતિ ભક્તોના લોહીની અંદર જ મહારાજની ખુમારી ગજબની છે. એમ નાની વડાળ 2 વર્ષ પહેલા એક પધરામણી ગયા હતા પ્રજાપતિની ઘેરે. એક દાદા, વૃદ્ધ દાદા, એમની ઘેરે પધરામણી ગયા. લગભગ સાંજના 7 વાગ્યા હતા. 40-50 માણસનું કુટુંબ. એમ પૂછ્યું, દાદા ભજન કરજો, આ વ્યસન નથી રાખતા ને? ત્યારે મને કહે, સ્વામી સ્વામિનારાયણના આશ્રિત છીએ, સ્વામિનારાયણના ભગત છીએ, વ્યસન હોય? સ્વામી, આ ઘરની અંદર અત્યાર સુધી ચા નથી થઈ, અને હું જીવતો છું ત્યાં સુધી તો નહીં થાય, પણ મરતા મરતા કહેતો જઈશ, આ ઘરમાં ચા દીકને પ્રવેશ નહીં કરવા દેતા. કે 40 જણનો પરિવાર મોટો. આ વર્ષે દાદા ધામમાં ગયા. મેં આ વર્ષે બરાબર કથા હતી આપણી નાની વડાળમાં, ત્યારે દાદાનું 13મું પૂરું થયેલું. એવી ખુમારી, એવી ખુમારી, ભગવાનની એક ખુમારી હોવી જોઈએ. હું કોણ છું? એમ આટલી ખુમારી જો ચડી જાય તો ઘણા પ્રશ્નો હલ થઈ જાય. તમે આમ મહદઅંશે વિચાર કરજો, જે ઘરમાં કુટેવો હશે, વ્યસન હશે, એ પરિવાર મહદઅંશે દુઃખી હશે. અપવાદ હોય પછી, કોઈ પૂર્વનું મોટું પ્રારબ્ધ લઈને આવ્યો હોય તો હોય અપવાદ, પણ મહદઅંશે દુઃખી હશે. અને નિર્વેશની એવા જે પરિવાર હશે એની બાજુ તમે દ્રષ્ટિ કરજો, એ પરિવાર સુખી જ હશે. સંપ હશે, એકતા હશે, સુખ હશે, સંપત્તિ હશે, ભગવાનના ભક્તો નિર્દોષ બને. થોડાક આપણે પરમાત્મા બાજુ ચાલશું તો ભગવાન તો આપણને સ્વીકારવા તૈયાર છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, યશોદા જયારે જાગ્યા છે, સંકલ્પ કરીને આજ લાલા માટે મારે પવિત્ર બની નાય ધોઈને માખણ તૈયાર કરવું છે, તો લાલો ખુદ પણ આજ વહેલો થઈ ગયો, વહેલો જાગી રડવા લાગ્યો, માં મુજે ભૂખ લગી હે, માં મુજે ભૂખ લગી હે. એકદમ રડતો રડતો સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, લાલોમાં યશોદન પાસે આવ્યો છે. યશોદાએ કહ્યું છે, બેટા થોડી વારની અંદર હમણાં જ માખણ તૈયાર થાય છે, હું તમને જમાડીશ. માં નહીં, મુજબ બહુ જ ભૂખ લાગી હે. માં યશોદાએ લાલાને ગોદમાં લીધો છે, દોડાવવા લાગ્યા છે. પણ લાલાના મનમાં એક સંકલ્પ ઉઠ્યો, માને હું વહાલો હોઈશ? એ તો જગતનું પદાર્થ વહાલું હોય છે, જરાક તપાસ કરો. આમ નિર્ધાર કરી અને લાલાએ ટાઢા ચૂલા ઉપર પાટિયો મૂકેલો દૂધનો, નીચે અગ્નિ પેટાયો અને દૂધ ઉભરાણું અને દૂધ પડ્યું બધું ચૂલામાં, અને એનો અવાજ આવ્યો. માં યશોદા અવાજ સાંભળ્યો, સાંભળતાની સાથે જ લાલાને એક બાજ મૂકી અને દોડતી દોડતી દૂધને બચાવવા માટે ગઈ. લાલાને ક્રોધ ઉપજ્યો છે, કા આને પોતે બ્રહ્મ પુરુષ મળ્યો, અને તેમ છતાંય માને હજુ જગતના પદાર્થમાંથી પ્રીતિ નથી તૂટી. ખીજાયેલો લાલો પેલા દહીં દૂધ અને માખણની ગોળીઓ પડી તેની ઘરમાં ગયો, મોટો ગોળ પાણો ગોત્યો, ફેરવીને જવા દીધો. એક ગોળી પડે બફાંગ દેખાયની ગોળી તૂટી, પાણો દડતો દડતો પાછો આવ્યો, વળી હાથમાં લઈને જવા દીધો બીજી ગોળી, વળી પાછો દડતો પાણો હાથમાં આવ્યો ત્રીજી ગોળી. જો જોતામાં થાતાટ ગોળીઓ તોડી નાખી, દૂધ ને દહીં માખણ એલામ છેલ થઈ ગયું. માં યશોદા અવાજ સાંભળતાની સાથે દોડતી દોડતી આવી, આવીને જોયું તો બધું લાલાએ તોડી પડી નાખ્યું. આને માખી જાણે કાન પકડ્યો, હવે હદ થઈશ તારી તો હદ કે. તોફાન કરતો કરતો કેટલું તોફાન કરવા માંડ્યો, કઈ સીમા હોય કે નહીં. અને ખીજાતી ખીજાતી માં યશોદા બોલી, આજ તને માર્યા વિના ના મૂકો, ખાંડણિયા પાસે લઈ ગયે છે. માં આજ લાલાને ખાંડણી બાંધવાની તૈયારી કરવા માંડી. દોરડું ગોત્યું, લાલાને ખાંડણી બાંધ્યો, પણ બાંધતા બાંધતા ગાંઠે જ્યાં વાળવા જાય, સુખદેવજી મહારાજ પરીક્ષિત તદ્દામ બંધ્ય માનસ્ય સર્વાવકસ્ય કૃતાગચઃ દ્વયંગુલો નમ ભૂતેન સંદધેનશ્ચ ગોપિકા. આમ દોરડાને વીટતી વીટતી જે ગાંઠ મારવા ગઈ ને તે બે આંગળ દોરડું ટૂંકું પીડ્યું. અદભુત કથા છે. આપણે આમ ગાંઠ મારવા જઈશ પણ બે આંગળ ટૂંકું પડે. એક બે લોટ હારાયો હોય ને, થોડું ઘણું વજન વધારે હરખું થયું એટલે મનમાં વિચાર થાય આ બે લોટ સરસ આવ્યા છે, અમીને 50-60 હજારનું થઈ જાય. થોડી ઘણું આમ તેમ કર્યા પડખિયાનો જો પ્લોટ લઈ લે ને તો કામ થઈ જાય, તો ત્રીજો લોટ એવો ટટકારે ને તો વજન પૂરવું પડે, બે આંગળ ટૂંકવું પડે. જ્યાં સુધી પરમાત્માની અમી દ્રષ્ટિ ન થાય, પરમાત્માની કૃપા ન ભળે, ત્યાં સુધી જીવાત્મા પોહાય એટલો દાખલો કરે, એની ગાંઠ જિંદગીની કદી ન વળે. એની જ ગાંઠો વળી જાય જેની પર પરમાત્મા અમી દ્રષ્ટિ કરે, એની ગાંઠો વળે. બાકી જીવ તૂટી જાય તો ન વળે, જીવ તૂટી જાય તો ન વળે. એ ખરખો જો કરવા જાય ને તો બીજા બે તૂટી જાય, કોણ એ ખાંજી હતર તૂટે નથી કહેતા. કાક સમય વાતો લખ્યું ને, એક વણજારો પોસ્ટ લઈને આવ્યો હતો, 100 સાંઢિયા ઉટિયા. વણજારો એક નોકર હાર્યો હતો ગામમાં ગયો ને, ત્યાં નોકરને કહેતો કે બધી હાંઢો જયારે બેસી જાય પછી તું બેસજે, પછી ઊંઘી જતો કે સારું. એક પછી એક પછી ઉટિયા બધા બેહવા માંડ્યા, 99 ઉટિયા બેસી ગયા, પણ એક લંગડું માળું બેહે નહીં કોઈ રીતે. પેલાને બહુ ખીચડી, રાતના 12 વાગ્યા 1 વાગ્યા પણ બેહે નહીં. અને તે ખીજાણ ઊભો થાય એટલે ઉટિયાનો પગ પકડીને પરાણી બેહાયો. એટલે પરાણી બેઠું તો ખરું પણ ભફાંગ દેખાનું બેઠું, અને સ્થિતિ એ સુરાણી, એનો જે અવાજ આવ્યો ને એટલે પેલા બેઠેલા 99 ઊભા થઈ ગયા. પછી ઓલા હુવાનો વારો ક્યારે આવ્યો કોજી, આપણી જિંદગી વિદિશા છે. એક બહેન તે 99 ઊભા થાય, એમાં ગાંઠ ક્યારે લાગે. સ્વામી એક બીજું સરસ દ્રષ્ટાંત લખ્યું. સ્વામી કે એક રાજો પરણવા માટે ગયો અને માંડવે પહોંચીને હાહુજા પોંખવા આવી, 500 ભેખધારીની જમાયત આવી ગઈ. ઓલો બિચારો પોખાવા માટે ઉભો રહ્યો કે મેં એક ભેખધારીને માર્યો ધક્કો અને પોતે પાટલા ઉપર ઉભો રહી ગયો, કહી જાય હો જાય મહાપુરુષ કા પોખણા. કે એને હાઉના મનમાં ચાંદ ચાંદલો કર્યો, જેઠો ઉતરે એને ચાંદલો કર્યો, પાછો ઓલો વરાજો આવીને ઉભો રહ્યો ને, બીજો આવીને ઉભો રહી ગયો ધક્કો મારીને, હો જાય મહાપુરુષ કા પોખણા. એને ચાંદલો કરી હેઠો ઉતાર્યો અને વરરાજા જે ઉપર આવ્યો ને તે ત્રીજો આવી ગયો, વરરાજા ધક્કો મારી પાછો એ ઉભો રહી ગયો, હો જાય મહાપુરુષ કા પોખણા. સ્વામી કે મહાપુરુષના પોખણા કરવા રહ્યા ને તે હવાર પડી ગયો, એમ વરરાજો ક્યારે પોખાય કહો. એમ આપણે દાખલો તો અનેક વિધ કરીએ છીએ, પરંતુ પરમાત્મા જ્યાં સુધી ન આપણા ઉપર ભળે, આપણી પર કૃપા દ્રષ્ટિ ન કરે, ત્યાં સુધી બીજાને જ ચાંદલા થાય, આપણને ચાંદલો ન થાય. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, દોરડું જ્યાં ટૂંકું પડ્યું બીજું દોરડું ગોત્યું, હાંધો કર્યો અને ગોળ ગોળ ફેરવતા જ્યાં ગાંઠ વળવા જાય એ બે આંગળ ટૂંકું પડે, ત્રીજું ગોત્યું ગાંઠ વળે વળે, આમ ફેરવતા ફેરવતા જ્યાં અંતિમ ગાંઠ મારવા જાય ટૂંકું પડે. એમ કરતા કરતા ઘરમાં જેટલા દોરડા હતા બધાને હાંધા કર્યા. યદા સિત દપી ન્યૂનમ તેના ન્યંદપી સંદધે તદપી દ્વયંગુલમ ન્યૂનમ યદ યદા દત્ત બંધનમ. ઘરના બધા જ દોરડા ખલાસ થઈ ગયા પરંતુ દોરડાની ગાંઠ ન લાગી. યશોદા પરસેવે રેબઝેબ થઈ ગઈ. માં જયારે પરસેવે રેબઝેબ થઈ ત્યારે લાલાને દયા આવી ગઈ કે હવે જરાક દયા કરું.